ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ್ ರಾಜ್ಕೋಟ್, ರವಿವಾರ ತಾರೀಖ್ 14 ನವೆಂಬರ್ 2010. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃಜ್ಜಿ ಕ್ರಮವಾರ ಪತ್ರ ಸ್ವಾಧ್ಯಾಯ ಪತ್ರಾಂಕ 566. ಮುಂಬೈ, ಫಾಗಣ್ ಶುದ್ಧ 13/1951. ಅಶರಣ ಇವ ಸಂಸಾರನೆ ವಿಷಯ ಬಾಸೆಂಟ್ ಬಾಕಿ ನೋಯ್ 61, 62, 63, 64 ಹೈ 566 ಥಿ ಶುರು ಕರವಾ ಬರಬರ ಚಾಚ. ಮುಂಬೈ, ಫಾಗಣ್ ಶುದ್ಧ 13/1951. ಅಶರಣ ಇವ ಸಂಸಾರನೆ ವಿಷಯ નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા તથા ઓછો કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે. તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા દ્વેષબંધન સર્વજ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી અને તે સૌ પ્રમાદનો હેતુ છે. અને તેમાં પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકીતા છે, ભ્રાંતિ છે અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર છે. પ્રશ્ન એક આવ્યો છે અને સામાન્ય રીતે જિજ્ઞાસુ સાધક આત્માર્થી મુમુક્ષુ એને આ પ્રશ્ન સતત સતાવ્યા કરતો હોય છે અને એ કદાચ એને શબ્દની ભાષા આપી શકે કે ન આપી શકે, પણ એ આવી મૂંઝવણ અંતરથી અનુભવતો હોય છે. એનો આ સનાતન પ્રશ્ન છે કે અશરણ એવા સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા તથા ઓછો કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? જીવ સંસારમાં છે અને સંસાર વિશે એને સ્પષ્ટ કલ્પના છે કે અશરણ છે, સંસાર છે, એ અશરણ છે. 12 ભાવનાની અંદર સંસાર વિષયક ભાવના, એમાં પહેલી ભાવના સંસાર અનિત્ય છે, બીજું અશરણ છે. એટલે જીવને પોતાના કલ્યાણ માટે, પોતાના મંગલ માટે આ સંસારમાંથી કોઈ શરણું મળી શકે એમ નથી. સંસારનો કોઈ પણ સંયોગ, સંસારનો કોઈ પણ સંબંધ, સંસારની કોઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિ જીવને શરણ આપી શકે નહીં. એવું સંસારનું સ્વરૂપ અશરણ છે. જીવને અત્યાર સુધી જે સંસાર પ્રત્યેનો રાગ, અનુરાગ, મોહ, એનું કારણ એ કે એના અંતરમાં ઊંડે ઊંડે કેવી શ્રદ્ધા કે આ મને હેલ્પફુલ થશે, આ મને મારું શરણ થશે, આજ નહીં તો કાલ એ મને કંઈક ઉપયોગી થશે, એટલે કડવા ઘૂંટણા ગળી જઈને પણ એ ચોઈટો રહીએ સંસારમાં છેલ્લે સુધી, આનો સંબંધ જાળવી રાખે, આને સંબંધ જાળવી રાખે, વગેરે વગેરે. આ એની મિથ્યા ભ્રાંતિ છે. એટલે એવા સંબંધની અંદર હવે જ્યારે એક એમાંથી બહાર નીકળીને એ વાત નક્કી થાય કે ના, આ સંસાર અશરણરૂપ છે. આ સંસારમાં કોઈ વસ્તુ, પદાર્થ, સ્થિતિ, સંયોગ, સંબંધ શરણું આપી શકે એમ નથી એવી નિશ્ચિત બુદ્ધિ થઈ ગઈ. હવે અસમંજસમાં નથી, હવે એને કોઈ શંકા નથી કે આ સંસાર શરણું આપશે નહીં. અશરણ એવા સંસારને વિશે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય. હવે આમાં નિશ્ચિત બુદ્ધિએ આ સંસારમાં વ્યવહાર કરવા જેવું નથી, આનું કરશો ને તેનું કરશો કોઈ કામ આવે એમ નથી, કોઈ આશરો આપે એમ નથી, કોઈનો આશ્રય લઈ શકાય એમ પણ નથી, કોઈ અવલંબન મને સંસાર સાગરથી પાર પાડી શકે એમ નથી. એટલે હવે એને સંસારમાં નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો યોગ્ય જણાતો નથી. જે કંઈ સંયોગોને કારણે, કર્મને કારણે, પોતાની પરવસ્તાને કારણે, પોતાની લાચારીને કારણે એ જે થતું હોય તો થાય, પણ નિશ્ચિત બુદ્ધિએ કહીએ તો એની એક વિચાર માન્યતા દ્રઢ છે કે આ સંસાર અશરણ છે, આમાં વ્યવહારથી કશો જીવને ફાયદો નથી. હવે એને એવા વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતા હવે આમાંથી એને છૂટવું છે. અત્યાર સુધી જે સંસાર સાથેનો સંબંધ કર્યો છે એ સંબંધને હવે નિવૃત્ત કરવો છે. હવે બુદ્ધિ એ થઈ છે કે સંસાર અશરણરૂપ છે, અને જ્યારે અસંસાર, જ્યારે સંસાર અશરણરૂપ જણાય અને એવી જો નિશ્ચિત બુદ્ધિ થાય તો સંસારમાં વ્યવહાર કરવાના ભાવ કેવા રહ્યા? મંદ રહે, કશું જ નહીં. એને જરા એની અંદર કોઈ લાગણી ન હોય, કરતો હોય પણ એ નિજ ભાવે કરીને ઉત્સાહથી, ઉમંગથી, કશું જ નહીં. એવો વ્યવહાર સંબંધ નિવૃત્ત કરતા તથા ઓછો કરતા વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય, હવે આ સંબંધ ટાળવો છે, ઓછો કરવો છે, તોય હા હારું છૂટતો જ નથી અને કાળ વ્યતીત થયા જ કરે છે, વિશેષ કાળ વ્યતીત થયા કરે. આપણે ધાર્યું તો કે આ 2 વર્ષમાં આમાંથી પરવારી જઈશું, એ 2 વર્ષના 5 વર્ષ સુધી કંઈ ઠેકાણું પડતું નથી. વળી નક્કી કરે કે આ વસ્તુ તો આ વર્ષની અંદર તો નક્કી જ કરી લેવું, હવે આમાંથી તો બસ આ બધું આપણે કરવું નથી. સંસારની કેટલીય પ્રવૃત્તિ નિરર્થક, વ્યર્થ જણાય, અર્થહીન જણાય, ક્યારેક બાધાકારક જણાય, આપણે નક્કી કરીએ કે આ તો હવે નથી જ કરવી, આ છોડી દેવું છે. એમ કરતા કરતા પણ વિશેષ કાળ વ્યતીત થાય છે, ધારેલો છે એના કરતા પણ. એટલે ગમે તે કારણે પણ સંસારની સાથેનો એનો સંબંધ પૂરો થઈ શકતો નથી, ઘટી શકતો નથી, અને કેટલીક સ્થિતિમાં તો ઉલટાનો વધે છે. જેમ સત્સંગી જીવ થાય ને એમ એનો પરિવારને એનો સંબંધ તો ઘણો જ વધે. એ સંસારમાં જેટલો નહોતો રોકાયેલો એટલો આ પરમાર્થની અંદર વ્યવહારિક સંબંધ ઊભા કરે. આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, આને આમ મળવા જવું જોઈએ, આને આ કરવું જોઈએ, આને નહીં તો આમ લાગશે ને આને તેમ લાગશે. એટલે આ સંસારમાં ને આમાં શું ફેર કર્યો? તે કઈ ફેર ન કર્યો.
વાત ઈનાઈ, સંસ્કાર ઈનાઈ, માન્યતા ઈનાઈ, બુદ્ધિ ઈનાઈ, એવી બુદ્ધિ એ પરમાર્થમાં ગયો. શું કર્યું? તો કહ્યું કે ઘર છોડી અને અપાસરાને વેડગો, સંતાનો છોડી અને શિષ્યને વેડગો. શું થયું? શું ફેરવું? ફેર શું પડ્યો? કાળ વ્યતીત થાય છે અને એ કાળ વ્યતીતમાં એ સંબંધ નિવૃત્ત કરતા કરતા પણ વિશેષ કાળ વ્યતીત થતો હોય. કૃપાળુદેવ એને માટે પ્રશ્ન મૂક્યો છે, કા સુભાગભાઈ મૂક્યો હશે. તો તે કામ, સંસારથી નિવૃત્ત થવાનું કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? નિશ્ચિત છે ને પરમાર્થ માર્ગમાં વેલા જીવને કે સંસારનો સંબંધ નિવૃત્ત કરવો છે. હવે પ્રશ્ન, એમાં કાળ વધારે ને વધારે વ્યતીત થતો હોય તો એની સામે પ્રશ્ન છે કે સાહેબ, આ મારે અલ્પકાળમાં, આમાં તો હું જેમ ધારું છું એમ ઉલટાનો કાળ લંબાતો જાય છે, કાળ વધતો જાય છે. તો એક તે કામ, એટલે સંસારના વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરવાનો કાળ જે વધતો જાય છે, એને અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? આ પાયાનો પ્રશ્ન, યક્ષ પ્રશ્ન. અને ઘણીવાર બહુ પરમાર્થની વાતો કરનારો હોય ને એને આ પ્રશ્ન તો હોય જ નહીં કે ભાઈ તું અલ્પકાળમાં શું કરવા આવ્યો છો. બ્રહ્મચારીજી એક પદમાં લખ્યું છે કે શું કરવા આવ્યો તો સાને કાજે આવ્યો ને શું કરવા માંડ્યો છો. વધારવા જ માંડ્યો છે હવે તો. અને પાછું પરમાર્થના નામે એટલી ભ્રાંતિ છે કે જે એને સંબંધો નિવૃત્ત કરવાના છે એ સંબંધોનું માત્ર રૂપ જ બદલાણું છે, સંબંધ એમને એમ છે એ નહીં, વસ્તુ ઊભી છે. એને જીવને ખ્યાલ નથી આવતો કે આખો માર્ગ અસંગતાનો છે, માર્ગ અસંગતાનો છે, માર્ગ વિતરાગતાનો છે. જે કલ્યાણની પ્રવૃત્તિમાં અસંગતાને પ્રેરે એવા ઉપક્રમ ન હોય એ કલ્યાણનો માર્ગ નથી. જ્યાં વિતરાગતા વૃદ્ધિગત થાય એવા કોઈ આ સાધનોનો આશ્રય નથી તો એ વિતરાગનો માર્ગ નથી, એ તો વધતું જવાનું. સંબંધો વધે, વ્યવહાર વધે, આરંભ સમારંભ વધે, પ્રવૃત્તિનો પાર નહીં એટલી વધે તો એ માર્ગ આ તીર્થંકરોનો માર્ગ નથી. વ્યક્તિગત જેને જેનો માર્ગ માનવો એ માને, એ આત્મકલ્યાણનો માર્ગ તો નથી જ. સંસારની વૃદ્ધિ થાય, સંસારનો પનારો અને પ્રસંગ વધતા જાય તો એ માર્ગ કલ્યાણનો માર્ગ નથી. બહુ સ્પષ્ટ વાત આ છે. તે કામ અલ્પકાળમાં જીવને તો એ જ નિશ્ચય કે મને સ્પષ્ટ મારો નિર્ણય છે કે સંસારના વ્યવહારો કોઈ મને કલ્યાણકારી નથી, માટે એ સંબંધો યથાશક્તિ શીઘ્રાથી શીઘ્ર નિવૃત્ત થાય અને અલ્પકાળમાં થાય એ જ લક્ષ્ય કરવું ઘટે. એ કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? આ પ્રશ્ન મૂક્યો હશે, ફરીથી પ્રશ્ન રિપીટ કર્યો છે કૃપાળુદેવે અને પછી સિદ્ધાંત સમજાવ્યો છે. સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે, તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. આ પહેલી વાત કે સંસાર એ મૃત્યુ આદિ ભયથી અશરણ છે. જીવને પોતાનું જીવન જ સમાપ્ત થઈ જવાનું છે, કાળ લીધો કે લેશે, કાળ સ્વીકારી એ બાજની માફક જીવ ઉપર સવાર થઈને ઊભો છે. એના ગમે તેટલા આરંભ સમારંભને ચોકઠા ગોઠવા હોય એના ભરત એ કંઈ કામ આવે એમ નથી. આજે આમ કરશું, કાલે આમ કરશું, પાંચ વર્ષ પછી આમ થશે, દસ વર્ષે આમ થઈ જશે, પછી આમ થશે, બસ આ કાળ સાથે રમત માંડી અને જીવે સંસારની ચોપાટ માંડી છે અને એમાં એના પાસા ગોઠવાતા જાય છે કે આનાથી આ શરણ મળશે, આ થશે એટલે આપણને આ લાભ મળશે, આ થશે એટલે આ લાભ મળશે. જેમ બધી બધી LIC પોલિસીની FD બધી હોય ને શેરબજારને, પાંચ વરે આમને, દસ વરે આમને, પંદર વરે આમ, પોતે ઉકલી જવાનો છે, આ બધું એમને રહી જવાનું. કારણ કે મૃત્યુ આદિ ભય અનિયત છે, જીવન અનિયત છે. જેટલા જેટલા આયોજન કર્યા છે એ બધા કાળને આધીન છે, પણ આ જીવન કાળને આધીન નથી. સંસાર એ મૃત્યુ આદિ ભયથી અસરળ છે, એવો ભય આદિ આદિ શબ્દ કહેતા આદિ વ્યાધિ ને ઉપાધિ. ક્યારે કઈ વ્યાધિ આવશે? અરે બીજી દી સવારે ખાટલામાંથી ઊભો નહીં થઈ શકે, જીવતો હશે, બોલી શકશે નહીં, પગ કામ નહીં કરે, શરીરનું એકે અવયવ કામ નહીં કરે. શું આયોજન તારું? કોણ શરણ આપે તને? કોઈ શરણ આપી શકે એમ નથી. એ શરણનો હેતુ થાય એમ કલ્પવું તે મૃગજળ જેવું છે. આ સંસારના આયોજન, આ સંસારના પ્રયોજન, આ મને શરણ આપે એવું કલ્પવું, એવી કલ્પના પણ કરવી એ પણ મૃગજળ જેવું છે. મૃગજળથી ક્યારેય તૃષા છીપે નહીં. મૃગજળ પાછળ દોડતા દોડતા પ્રાણ જાય પણ તરસની પીડા ન જાય. એમ સંસારની અંદર શરણ મળશે મને એવી કલ્પના એ મૃગજળ જેવી છે. વિચારી વિચારીને શ્રી તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. કેનું ઉદાહરણ આપ્યું? તીર્થંકર. ઋષભદેવથી માંડીને મહાવીર સુધી, આદિનાથથી વર્ધમાન, આ બધા મોટા પુરુષોએ વિચારી વિચારીને જીવની મૂળભૂત ભૂલ વિચારીને, એક 516ના પત્રમાં આવ્યું હતું કે વિચારીને ભગવાને એ ભૂલ દીઠી અને આગમમાં ઠેર ઠેર એ કઈ છે, એ કઈ ભૂલ છે? જીવને લાગે છે કે હું કાયમ છું, હું શાશ્વત છું, સંસાર સાથેના મારા સંબંધો પરમેનન્ટ છે, મારા સંસારના બધા પદાર્થ સાથેના, વસ્તુ સાથેના એ બધું પરમેનન્ટ છે અને બધા જ મારા કાબૂમાં છે, મને જોઈએ ત્યારે હું એના ઉપર ભરોસો રાખી શકું, વિશ્વાસ રાખી શકું અને આમ થાય આમ થાય તો આમ થાય, મેં બધું જ આયોજન કર્યું છે, કોઈ પણ વસ્તુ થાય તો એને માટે, મને બચાવવા માટે, મને રક્ષણ આપવા માટે બધું જ આયોજન છે. જ્ઞાની કહે છે બધું મૃગજળ છે. આવો વિચાર તું તો શું તારી મર્યાદામાં કરવાનો હતો, પણ તીર્થંકર જેવા જે સર્વજ્ઞ થયા એમણે પણ આ સંસારથી નિવર્તવું અને છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. ત્રણ જ્ઞાન સાથે તીર્થંકરનો જન્મ થાય. હવે એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, આવા ત્રણેય જ્ઞાન સાથે એને વિચાર કર્યો કે આ સંસાર છોડવો જોઈએ. રાજપાટ હતા, ચક્રવર્તી પદ હતું, યુવરાજ પદ હતું, અઢળક સંપત્તિ હતી, વિપુલ વૈભવ હતો, કોઈ આંખ ઊંચી ન કરી શકે એવું એનું સામ્રાજ્ય એવું હતું. 16માં તીર્થંકર, 17માં તીર્થંકર અને 18માં, આ તો બધા ચક્રવર્તી પદ, તદ ભવે ચક્રવર્તી અને તદ ભવે તીર્થંકર. શું ખામી હતી? સંસારના આયોજનની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, આથી શ્રેષ્ઠ વ્યવસ્થા હોઈ ન શકે તીર્થંકર પદ, ચક્રવર્તી પદથી. એ ચક્રવર્તી પદને પામેલા અથવા ઋષભદેવ જેવા રાજા અથવા મહાવીર જેવા યુવરાજ, આ બધા જ લોકોને સંસારની અંદર શું દુઃખ હતું, શું અભાવ હતો, શું ઉણપ હતી, એ બધાએ આ સંસાર શરણરૂપ થાય એમ નથી એવી બુદ્ધિ, નિશ્ચિત બુદ્ધિ થયા પછી આ સંસારમાં વ્યવહાર જે છે એ વ્યવહારને છોડવા માટે વ્યવહાર કરવો યોગ્ય જણાતો નથી, તો એ સંબંધ નિવૃત્ત કરવા માટે થઈને જુદા જુદા અનેક પ્રકારના પ્રયોગો કર્યા અને કાળ વ્યતીત કરે તો શું થાય? તો એમણે પણ એક જ નિર્ણય આપ્યો. વિચારી વિચારીને પણ તીર્થંકર જેવાએ પણ તેથી એટલે સંસારના સંબંધોથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. જો અલ્પકાળમાં કામ કરવું હોય, જેને વ્યતીત થાય છે, કેટલો કાળ વ્યતીત થાય છે સમજણ પછીનો, બહુ સમજો બહુ ડાયો, પરમા ધર્મ બધું ખબર છે પછી કાળ વ્યતીત થાય છે, ધાર્યા કરતા વધારે લંબાતો જાય છે, કારણ કે ભ્રાંતિમાં પડી ગયો. તો કે છે તીર્થંકરે જે માર્ગ બતાવ્યો છે, ઉપાય શોધ્યો છે, એ ઉપાય એક જ છે કે આ સંસાર સાથેનો સંબંધ નિવૃત્ત કરવા માટે સંસારથી નિવર્તવું અને છૂટવું એ જ ઉપાય છે, આ સર્વસંગ પરિત્યાગ. એમને પણ આ સંસારમાં રહીને કલ્યાણ થાય એવી બુદ્ધિ એમણે હતી નહીં, અને એનું એવું એને પ્રોત્સાહન આપ્યું નથી. જે આપે છે એ પોતાની નિર્બળતા ઢાંકવા આપે છે, પોતે આ કરી શકતા નથી એટલે પછી સંસારમાં રહીને પણ મોક્ષ થાય, આવી બધી વાતો ડાઈ ડાઈ કરે. કારણ કે એમાં પોતાના વાંક છુપાઈ જાય, પોતાની નિર્બળતા ઢંકાઈ જાય, અને હામાવાળાને સાંભળવું વધારે ગમે. એવા જ ભેગા થયા હોય બધા કે એ વાત કરે મજા આવે, ખાઈ પીને મોક્ષ થાય. ભાઈ આપણે તો એ જોઈએ છે, જો આપણા ગુરુ કહે છે ને, તારા ગુરુમાં નબળાઈ છે, હિંમત નથી સર્વસંગ પરિત્યાગ કરવાની, એનું એટલું વીર્ય પ્રગતિ થતું નથી. જ્ઞાનને શું કરવું છે, જ્ઞાનનું ફળ વિરતિ છે. જો જીવનમાં વિરતિ ન આવે તો એ જ્ઞાન વાંઝ્યું છે, પાંગડું છે, સંયમનો યોગ ન થયો. અને કદાચ માનો કે પૂર્વકર્મને કારણે ન થયો, ચર્ચા તર્ક ઉપર ચડી જાય, એ તો એને પૂર્વનું કર્મ છે ને આડું આવે. અરે પૂર્વનું કર્મ આડું આવતું હોય તો જો કૃપાળુ દેવનું જીવન, જીવનભરની અંદર ક્યાંય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ છે બહારની? કેમ બોલતા નહોતું આવડતું, સ્વભાવ એ ભરી શકતા નહોતા? 18 વર્ષની ઉંમરે વિશ્વને ચકાચોંધ કરી દીધું એવું તેમનું જ્ઞાન હતું. એ લબ્ધિનો કોઈ પ્રયોગ કરે એમણે તો? કદાચ માનો કે સંસાર ત્યાગ ન થઈ શકતો હોય એવું અંતરાય કર્મ આવતું હોય તો પણ એવા જીવની ખરેખર દશા શું હોય પરમાર્થ માર્ગની અંદર? તો દેહભાવ પણ દેખાડવો પાલવતો નથી, અને અહીંયા તો દેહાભિમાનમાં જન્મોત્સવ ઉજવાય છે. આ જ્ઞાનનું કયું સ્વરૂપ? વિતરાગ વિજ્ઞાનની વાત થાય છે, બાકીની વાત જેને જે ગમે એ કરે. સમ્યક દર્શન થયું એટલે શું થયું? કે હું દેહ નથી, આત્મા છું, ચૈતન્ય છું. બસ તે દિવસે જ્ઞાનનો જન્મ થયો. તો શરીર વ્યર્થ છે, શરીર નશ્વર છે, શરીર શાશ્વત છે, આ પૂતગલના પરમાણુ સિવાય કાંઈ નથી, અને એનું મહાત્મ્ય જો વેદાય તો આ જ્ઞાનની નિશાની છે, સમજવું પડશે. તીર્થંકર જેવાએ પણ વિચારી વિચારીને એમને એમને તેથી નિવર્તવું છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. પણ સાહેબ આ ઉપાય અમને ફાવતો નથી. એણે તો શોધ્યો છે અને આગમમાં ઠામ ઠામ કહ્યો છે, પણ અમને કાંઈ અનુકૂળ આવે એમ નથી. કે છે તે સંસારના મુખ્ય કારણ પ્રેમ બંધન તથા દ્વેષ બંધન સર્વજ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવૈર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે. અને તેવા પ્રમાદે લેશ માત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકીતા છે, ભ્રાંતિ છે, અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. કેટલો સિદ્ધાંત સમજાવ્યો છે કે તીર્થંકરોએ પણ સંસાર જો અસરણ લાગે એવી જો વાત હોય તો એનાથી નિવર્તવું, અને એ સંબંધ ઓછો કરવા માટે નિવર્તવું છૂટવું એક જ ઉપાય એમણે શોધ્યો છે વિચારી વિચારીને. હવે આપણે કંઈ નવા ઉપાય શોધવાના નથી. એનું કારણ આપે છે કે આ ઉપાય કેમ અમલમાં આવતો નથી, કેમ જીવ વિચારી શકતો નથી, કેમ ધર્મના નામે જુદું જુદું આખું સ્વરૂપ જ પલટાઈ જાય છે, ત્યાગનો માર્ગ કેમ આટલો ભોગ અને પ્રવૃત્તિનો થતો જાય છે? તો કે છે કે તે સંસારના મુખ્ય કારણ પ્રેમ બંધન તથા દ્વેષ બંધન સર્વજ્ઞાનીએ સ્વીકાર્યા છે. આ જીવ સંસારમાં બે પ્રકારના બંધનોથી જોડાયેલો છે, એક છે પ્રેમ બંધન અને બીજું છે દ્વેષ બંધન. તે સર્વજ્ઞાની એ કહે રહે છે. આ પ્રેમ બંધનથી કોઈ સંસારમાં છે અને કોઈ દ્વેષ બંધનથી સંસારમાં છે, અને તેની મૂંઝવણે આ પ્રેમ બંધન અને દ્વેષ બંધન એની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. આ બંધન જે છે પ્રેમ બંધન અથવા દ્વેષ બંધન, કાં તો એને આવા પોતાના અનુયાયીઓની શિષ્યોની અને આવા પ્રશંસકોની એની સાથે જોડાણ થઈ ગયા છે પ્રેમના જોડાણ, અને કોઈને દ્વેષ બંધન થઈ ગયા છે, હજી કેટલા હિસાબ ચૂકવવાના છે. આ બેને કારણે થઈને મૂંઝાય ને જીવ નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. અવકાશ એને પોતાના કલ્યાણ માટેનો જે કંઈ માર્ગ છે, તીર્થંકરો કહ્યો છે, એ માર્ગની સાધના કરવા માટે એને સમય જ નથી મળતો. 24 કલાક દિવસ ને રાત સંસાર વિષયક પ્રવૃત્તિમાં જ, ભલે પ્રેમને કારણે, પણ પ્રેમ છે એ બંધન છે જેને આપણે આપણે એને શણગાર માનીને ફૂલડા ચડાવીએ છીએ, પણ એ પ્રેમ બંધન છે. એનેથી એ પોતે જીવ નિજનો વિચાર કરવા માટેનો અવકાશ એનો ઓછો થતો જાય છે, અવકાશ પ્રાપ્ત થતો નથી. અથવા થાય, કદાચ મળે અવકાશ એવો થોડો, એમાંથી આયોજન કે ના અમે તો આ બધામાંથી પણ સાધના કરી લઈશ એ યોગ્ય, પણ તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી. મારી પાસે 24 કલાકની પ્રવૃત્તિમાંથી હું 2 કલાક પ્રવૃત્તિ નથી એવું કરું, પણ 22 કલાકની પ્રવૃત્તિનું જોર એવું હોય કે ઓલા 2 કલાકની અંદર કાંઈ લાભ મળે, મારે સામાયિક કરવી છે. સામાયિક કરવા માટે થઈને મારી ભૂમિકા, પણ હું 10 વાગે સામાયિક બાંધવી હોય કે 9 વાગે બાંધવી હોય, ત્યાં સુધી છેલ્લી મિનિટ સુધી બજાર સાથે જોડાયેલો છું, જગત સાથે જોડાયેલો છું, આ કરું છું તે કરું છું, આ પ્રવૃત્તિ છે, પછી પાછો તરત ટાઈમ આપ્યો છે કે મારી સામાયિક 10 પૂરી થયેલી, 10:05 પાછું હું તમને ફોન કરું છું અથવા તમે મને કરો. આ સતત જોડાયેલો છું, આવો અવકાશ પ્રાપ્ત થાય તો પણ આ બંધનનું કારણ વિદ્યમાન છે. એ બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, પ્રવર્તી શકતું નથી. ઓલા 5 વાર નમાજ પઢવાની વાત છે ને, ધંધામાં બેઠો હોય, ગરાગને ઉભો રાખે ને, મારે નમાજનો ટાઈમ થઈ ગયો, આપણને એમ થાય કે કેટલા નિષ્ઠ છે. એ ક્રિયાની નિષ્ઠા બરોબર છે, જૈન દર્શનમાં આવી વાતનું સમર્થન નથી, એવું નથી. તારે તો તે સમયે તારું પોતાનું આત્મવીર્ય પ્રવર્તી શકે એવી ભૂમિકા આવે, અને પછી એ આત્મનિજ વિચારનો અવકાશ કરે તો કંઈક એમાં સ્થિત થાય, નહીં તો સમય છે માટે નિજ વિચારમાં જાય, માટે મૌન થાય, માટે સાધના થાય, માટે ધ્યાનમાં વયો જાય, એવું કરું જઈ ન શકે. કોઈ વાર ઘણી વાર સંસારના એવા પ્રસંગો, એવા પ્રશ્નો, એની મૂંઝવણ દિવસ ને રાત રહેતી હોય, અને પછી આપણે કહીએ કે ના હું મારી સામાયિક તો કરી જ લઉં છું, પણ તે સમયની સામાયિક ને બીજી સામાયિક એ બેમાં તફાવત હોય છે એ ખબર પડે. ભક્તિમાં, સ્વાધ્યાયમાં ક્યારેક ચિત્ત ન લાગે, સમય છે એટલે જીવ પરમાર્થમાં છે એવું માનવાની જરૂર નથી. એટલે કે છે કે એવો અવકાશ પ્રાપ્ત થાય તો પણ બંધનના કારણથી, બંધન જેટલું મજબૂત છે એટલું એ અવકાશના સમયમાં પણ આત્મસાધના થઈ શકે નહીં, વીર્ય પ્રવર્તન ન થાય, આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે. આ બધો પ્રમાદ છે, એટલે તે સમયે કંઈક કરે છે એ પણ એ પ્રમાદનો હેતુ છે. પ્રમાદ એટલે આત્માના ઉપયોગની અજાગૃતિ, બીજા બધા પદાર્થોની જાગૃતિ, બીજા વિચારની જાગૃતિ, પરસંગની જાગૃતિ, પર સંબંધીની જાગૃતિ, એને બધું ત્યારે કેલ્ક્યુલેશન એનું કામ કરતું જ હોય કે આમ કરતો હશે, આમ કરતો હશે, માળા ભલન ફરતી હોય, માળા ફર્યા કરે અને એનું મન સંસારમાં ફર્યા કરે, એક મિનિટ પણ એમાંથી એનું ચિત્તની અંદર સંસાર સાથેના સંબંધનો જે વ્યાપાર છે એ પ્રેમ બંધનથી છે કે દ્વેષ બંધનથી છે એ અવકાશ પામતો નથી. આને સમયનો અવકાશ મળ્યો છે એટલે આ એવું કહે છે કે ના, ગમે તેમ હોય તો મારો બે કલાક તો ફાળવી જ લઉં છું. તારા બે કલાક ઉપર પ્રવૃત્તિનું આક્રમણ એટલું છે કે તું નિવૃત્ત થઈ શકતો નથી. એવા અવકાશ યોગે પણ આત્માનું વીર્ય પ્રવર્તી શકતું નથી. તે સૌ પ્રમાદનો હેતુ છે આ પ્રમાદ. અને તેવા પ્રમાદે લેશ માત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકીતા છે, ભ્રાંતિ છે અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. આ પ્રેમ બંધન છે એને મોહ છે. મોહ કઈ દીકરાઓનો હોય એવો નહીં, શિષ્યોનો પણ હોય. મોહ ઘરનો હોય એવો નહીં, આશ્રમનો હોય. કદાચ ઘર કરતા આશ્રમનો વિશેષ હોય. એટલે પ્રવૃત્તિનું સ્વરૂપ તો એ બધું એમનેમ છે, તો એ પ્રવૃત્તિ તો કદાચ વધારે બાધાકારક હોય. મોહ એટલે કે છે ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. અને એ મોહનું કારણ એની ભ્રાંતિ છે અને અવિવેક છે. આત્મ સ્વરૂપની સાધનાનું સ્વરૂપ સાધન અસંગતાને પ્રેરે એવા હોવા જોઈએ. સંગનો ત્યાગ થાય તો અસંગતા આવે. અસંગ શબ્દ બોલવો, પણ અસંગતા એટલે શું? સર્વસંગનો પરિત્યાગ, દ્રવ્યથી કે ભાવથી? ભાવથી. હવે પ્રેમ બંધન છે ત્યાં તો પાછા ભાવ ઉભા જ છે. સંબંધના આયોજન ઉભું જ છે, આરંભ સમારંભ ઉભા છે ચારે બાજુ. તો આ જીવનું અતિશય નિર્બળપણું છે અને એનું સમીક્ષા કૃપાળુદેવ કહે છે અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે. આ જ્યાં સુધી મોહ જાગૃત છે, મોહનું સ્વરૂપ પ્રેમ બંધન હોય કે દ્વેષ બંધન હોય, પરંતુ જ્યાં સુધી આ પ્રસંગને ટાળવામાં ન આવે ત્યાં સુધી એ મોહ એને સંસાર સાથેનો સંબંધ નિવૃત્ત કરવામાં કાળ લંબાતો જ જાય. હવે એની ઈચ્છા એવી છે કે અમે અલ્પકાળમાં ક્યારે છૂટીએ. અને આ સાધક જીવનો પ્રશ્ન હોય છે અને હોવો જોઈએ કે હવે અનંતનું પરિભ્રમણ સમાપ્તતાને કેમ ભામે. અનાદિથી જેની આરાધના કરીએ છીએ એવો સંસાર હવે સાહેબ સમાપ્ત કેમ થાય? સંસારના સંગ પ્રસંગો હવે કેમ છૂટે? એનું સ્વરૂપ ગમે તે હોય, એનું સ્વરૂપ ગમે તે હોય, એને એ સ્વરૂપ સાથે સંબંધ નથી, એ વ્યવહાર જ છે, સંસાર સંબંધી વ્યવહાર છે. આ કેમ છૂટે? આનાથી હું કેમ નિવૃત્ત થાઉં? આ એકમાત્ર દ્રષ્ટિ સાધકની, મુમુક્ષુની, સાચા જિજ્ઞાસુ જીવની હોય છે. પણ જેને બંધન સાથે પ્રીતિ થઈ ગઈ છે, પ્રેમ બંધન કે દ્વેષ બંધન, બે શબ્દ વાપર્યા છે બહુ વિચારીને વાપર્યા છે, જીવને ખ્યાલ નથી આવતો. ઘણીવાર અપાસરા સાથે પ્રેમ બંધન થાય તો ઘર સાથે દ્વેષ બંધન હોય. મને એમાં કાંઈ રસ નથી, મને કાંઈ પૂછવું નહીં, આ તારું દ્વેષ બંધન છે, કોઈ સમજણ નથી. અને ત્યાં ઘેલો થઈને ગાંડો થઈને નાચસ અને એમ સમજે છે કે હું તો બધાથી પર છું. એ ગંડ પણ છે, તો આ ગંડ પણ છે. સંસારની અંદર જે કંઈ કરે છે એ બંધન છે. એ બંધન જો તને લાગતા હોય તો આ એ જ છે. એટલે બે મૂક્યું છે, પ્રેમ બંધન અને દ્વેષ. આ બંનેની મૂંઝવણ છે. પ્રેમ બંધન એ પણ બંધન છે, કારણ કે એમાં મોહજનિત બંધન છે. મોહજનિત બંધન એટલા માટે કીધું કે માર્ગ અસંગતાનો છે. સંગ આવે તો પ્રેમ વિના સંગ આવે? સંગ વધતો જાય તો પ્રેમ વધતો જાય કે દ્વેષ વધતો જાય? જ્યારે આ પ્રકારની વિચારવિહીન પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે એનું પરિણામ ઈચ્છિત આવી શકે નહીં. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે. સંસારની જ વાત કરી છો, પ્રેમથી અને દ્વેષથી સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે. આખા સંસારનું સ્વરૂપ અનાદિ અનંત. આ સંસાર પ્રવાહથી આપણું જીવન કાળને આધીન છે. 25-50 વર્ષનો આપણો સંસાર એક પર્યાયનો. કોઈ જીવને 5-25 વર્ષનું આયુષ્ય, કોઈને 100-200નું, અને કોઈને દેવલોકમાં નારિકલોક 1000 વર્ષનું આયુષ્ય. પણ સંસારનો પ્રવાહ છે આ. પ્રવાહથી એ જીવ એક પ્રવાહમાંથી મુક્ત થાય, એક ગતિ એક યોની, તો પણ સંસારથી તો જોડાયેલો છે, કારણ કે સંસાર પ્રવાહરૂપ છે અને જીવન છે એ તૂટતું છે. આયુ સાથે બંધાયેલું જીવન ખંડ ખંડિત છે. ગતિ બદલાય, દેહ બદલાય, પર્યાય બદલાય, ચાલ્યા કરે. મનુષ્ય હોય તે બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ થાય, રોગી થાય, નિરોગી થાય, પછી નિર્ધન થાય, તવંગર થાય, આ બધા એના ખેલ છે પર્યાયના. અને એ પર્યાયના ખેલ કર્મને આધીન છે. બધા પ્રારબ્ધથી ખેલા કરે છે. પણ પ્રવાહથી તો સંસાર જ છે, એક જ છે. આમાં ચઢ ઉતર છે, હાનિ વૃદ્ધિ છે, રૂપ બદલાય છે, ભ્રાંતિ ઊભી થાય છે. ઘણીવાર બદલાતા રૂપની અંદર એમ થાય કે બહુ મને હવે સત્ય પ્રાપ્ત થઈ ગયું, પણ સંસાર જ છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં. સમજવી આકરી વાત છે. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં. તમને કુટુંબનો ને પરિવારનો ને પ્રવૃત્તિનો દ્વેષ છે ને બીજે પ્રેમ છે, તો કે જે પ્રેમથી વિરક્ત થયા વિના, એ મોહના બંધન છે. એ દીદી સમજાય કે હું જેને વેડગો છું ને, અહીંયા નકાર કરીને, નિષેધ કરીને, દ્વેષભાવ કરીને પોતાને મોટો મનાવે ને, હું મોટો ત્યાગી છું, આપણે કાંઈ લેવા દેવા નહીં. એ દ્વેષના બંધન તારા. એ કહે છે પ્રેમથી જ્યાં સુધી તું વિરક્ત ન થા, ત્યાં સુધી દ્વેષથી પણ વિરક્ત થઈ શકીશ નહીં. આકરું કામ છે. કૃપાળુ દેવના વચનને સમજવા અને વચનામૃતના આધાર ઉપર પરમાર્થનો માર્ગ, મોક્ષ માર્ગની વાત બધી જ નક્કી કરવો, માર્ગનું સ્વરૂપ નક્કી કરવું. એ માર્ગ જ કાર્યકારી થાય કે જે માર્ગમાં અસંગપણાવાળી ક્રિયા વધારે હોય, આરંભ સમારંભની નહીં. એક કહે છે પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં. અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ દશા રાખવી તે ભયંકર વ્રત છે. હવે જેને પ્રેમથી છૂટવું છે, પ્રેમથી વિરક્ત થવું છે, કેમ કે પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી વિરક્ત થઈ શકાય નહીં. વખતે પ્રેમથી વિરક્ત થાય, અને માનો કે થયું કે પ્રેમથી વિરક્ત થાય, કેમ કે દ્વેષથી વિરક્ત થવું છે, તો પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના, એ સર્વસંગથી વિરક્ત ન થાય અને વ્યવહારમાં વર્તે અને એમ કે અપ્રેમ દશા રાખું છું હું, તો તે ભયંકર વ્રત છે. પોતાની જાતને છેતરવા સિવાય બીજું કંઈ નથી. પ્રેમથી વિરક્ત થવાનું પારાસેસી જ એ છે કે સર્વસંગ પરિત્યાગ. જગતની એક ચીજ પ્રત્યે પણ એને હવે પ્રેમ નથી. અહીંયા સંસાર સાથેના પ્રેમની વાત છે. ડિવાઇન લવ જેને કહે છે એ વાત જુદી છે, આત્મા સાથેનો પ્રેમ એ વાત જુદી છે. અહીંયા તો સમસ્ત સંસારના બે પ્રવાહ, એમાં એક પ્રેમનો પ્રવાહ અને એક દ્વેષનો પ્રવાહ, એટલે રાગ અને દ્વેષ. પણ રાગ પ્રશસ્ત રાગ, પ્રેમમાં પ્રશસ્ત રાગ. એટલે રાગ થતો હોય તો લોકો એને ફૂલડા ચડાવે કે ના બહુ સરસ છે, તો એનાથી પણ વિરક્ત થવાની વાત છે. એ પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના, એને સર્વસંગથી વિરક્ત થવું જ પડે. એ સર્વસંગથી વિરક્ત થાય નહીં અને વ્યવહારમાં વર્તે, અને અપ્રેમ દશા રાખવી તો તે ભયંકર વ્રત છે. વાત બેસે નહીં, કારણ કે આપણે એનું માપ લઈ ન શકીએ. આપણી કક્ષા પણ ક્યારેક ટૂંકી પડે, આપણો ગજ ટૂંકો પડે. જ્ઞાનના પ્રમાણમાં જ દશાની ઓળખાણ થાય. જેટલી પાત્રતા મુમુક્ષુની વધે એટલા પ્રમાણમાં જ મહાત્મા ઓળખાય. મહાત્મા ગમે તેવા છે માટે ન ઓળખાય. એ તો કોઈ કહેતો હતો ને કે આણે કીધું એટલે હું જાઉં છું, ને એ કહેતો એટલે આ જાય છે, ને માણા ભેગું થયું એટલે એ માન હશે જ ને. આ બધાને તને કોણ ઓળખે? મહાત્માને, દશાને કોણ ઓળખે? મુમુક્ષુના નેત્રો. આ મુમુક્ષુના નેત્રોની મુમુક્ષુતા, જે સર્વ પ્રકારની આસક્તિથી જે મૂંઝાય, એવી જેની દ્રષ્ટિ છે એ તરત જ સમજે કે આસક્તિ ક્યાં છે અને અનાસક્તિ ક્યાં છે, પકડે. આવા મહાત્માને ઓળખી લે, કેમ કે એને પોતાને મુમુક્ષુતા છે, એ આસક્તિથી મૂંઝાયેલો છે. અને એક મોક્ષને વિશે યત્ન કરે આવો એક લક્ષી છે. માર્ગ નથી મેળ્યો, મોક્ષ માટેનો માર્ગ મેળ્યો નથી, પણ હવે એને માત્ર જોઈએ છે માત્ર મોક્ષ અભિલાષ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મળો, પણ મળતો નથી. કોઈ એવો એમ વિચારી અંતરે શોધે સત્પુરુષ યોગ, કોઈ શોધું છું, કોઈ માર્ગ બતાવે. પણ નિશ્ચિત વાત તો છે જ કે આસક્તિથી માર્ગ નથી. એટલે મુમુક્ષુતાના પહેલા લક્ષણમાં આસક્તિની મૂંઝવણ છે. જેને આસક્તિની મૂંઝવણ છે એ બીજાની આસક્તિને પારખી લેશે, કે નિરાસક્ત છે તો પણ ઓળખી લેશે કે નહીં એને કોઈ આસક્તિ નથી. અને એ દશા જ્યારે ઓળખાશે કે આ મહાત્માને કોઈ આસક્તિ નથી, એ પ્રેમ બંધનથી પણ સર્વસંગ પરિત્યાગ કરીને વિરક્ત થયા છે, તો સમજે કે હવે આની પાસેથી એ પણ મોક્ષનો પ્રયત્ન કરે છે, મારે પણ મોક્ષની અભિલાષા છે, આની પાસેથી મને મોક્ષ મળે, આની આ મને મોક્ષનું માર્ગદર્શન કરી શકે. કારણ કે સર્વસંગ પરિત્યાગી નિરાસક્ત મહાત્મા છે, અલૌકિક એવી એની દશા છે. અને એ દશા મુમુક્ષુ સિવાય કોઈ ઓળખી શકે નહીં. એટલે ઘણીવાર એટલી બધી મૂંઝવણ થાય છે, પણ કૃપાળુ દેવે આ વિચાર કરીને દ્રષ્ટિની વેધકતા કરવાની છે. આપણી દ્રષ્ટિ અત્યારે બહુ સ્થૂળ છે, અને સંસારના રંગરાગથી જ આપણે આ બધું ચારે બાજુ જોઈએ છીએ, એટલે ભરમાઈએ છીએ, અને ક્યાં ને ક્યાંય આપણે અટવાઈએ છીએ. કોઈ પરમાર્થનો માર્ગ, કોઈ દિવ્ય દ્રષ્ટિ લાદતી નથી, ઓળખાણ થતું નથી, પરીક્ષણ થતું નથી. ક્યાંથી થાય? મુમુક્ષુતાની ખામી છે. લક્ષણથી પકડાયો હજી, કામ એક આત્માર્થનું એ દ્રઢ થયું નથી તને હજી, એટલે તું સત્સંગ શોધવાની અંદર પણ આત્માર્થ સિવાય બીજા અનેક કારણોને જોડે છે કે ભેગું આ લાભ મળે છે. નહીં ઓળખાય તો એ મુશ્કેલી અહીંયા કહી છે કે ભાઈ, કે પ્રેમથી વિરક્ત થવું પડે ત્યાં સુધી દ્વેષથી વિરક્ત ન થવાય, ને પ્રેમથી વિરક્ત થવું એને સર્વસંગ પરિત્યાગ આવશ્યક છે. સમસ્ત સંસાર પ્રત્યે એને અનાસક્તિ ભાવ થવો જોઈએ. એક મુમુક્ષુ દશામાં જો મૂંઝવણ હોય તો જ્ઞાની દશામાં મૂંઝવણ ન હોય, એને ત્યાગ કરેલો હોવો જોઈએ. મુમુક્ષુ તો મૂંઝાયેલો છે, ત્યાગ કર્યો નથી એણે, પણ પેલો તો જેની પાસેથી હવે માર્ગ મેળવવો છે એને તો ત્યાગ કરેલો હોવો જોઈએ આસક્તિનો. એને ત્યાં આસક્તિ હોય તો આને માર્ગ મળી શકે બી કોઈ શક્યતા નથી. એને સર્વસંગથી વિરક્ત થયા વિના એ વ્યવહારમાં વર્તીને અપ્રેમ દશા રાખવી કે ના ના, એવી રીતે જ અનાસક્ત રીતે જ વ્યવહારમાં રહીએ છે, તો કે જે ભયંકર વ્રત છે. શબ્દ મૂક્યો છે, ભયંકર વ્રત છે, દુઃખો છે, દગા છે, વંચના છે, ભૂલાઈ જશે ક્યાંક. એમ જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તો કરાય તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે. અને તેમ વિચારી જો દયા ઉપકાર આદિ કારણે કંઈ પ્રેમ દશા રાખતા ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ, ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો? કૃપાળુ દેવની ભાષાને ફરીથી સમજવી પડશે. એમને એમ વાત પકડાશે નહીં અને ઉતાવળીએ નિર્ણય લેવા જતા મૂળ વાતને અવળી થઈ જશે. એ કહે છે કે પ્રેમથી વિરક્ત થયા વિના અમે સંસારમાં પ્રવર્તીએ છીએ, કારણ કે કોઈ પ્રત્યેનો, કેટલાક જીવોની દયાનો, બિચારાનો, આ બધાનું શું થશે, આ બધાના એ કામ છે તારું, એને કારણે તારે સંસાર ચલાવવો છે, વ્યવહારમાં વર્તવું છે, તો એ માર્ગ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ તો હું બધાનું ભલું કરી દઉં, એ પણ અપેક્ષાએ રોગ થશે. કેટલાક જીવોની દયાનો, ઉપકારનો, આ મારા ઉપકારી છે, હજુ ભાષા આપણે બોલીએ પણ અપેક્ષા આપણને ખ્યાલ નથી. ઉપકારી એક ચીજ છે અને ઉપાસ્ય એ બીજી ચીજ છે. ઉપકારી ઉપકારી જ હોય, ઉપકારી ઉપાસ્ય ન બને. ખૂબ વિચારવું, ખૂબ વિચારવું. ઉપકારી ઉપકારી જ રહે પણ ઉપકારી ઉપાસ્ય ક્યારેય ન બને. મારો ઉપાસ્ય દેવ તો સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર સિદ્ધ પરમાત્મા છે. આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધાત્મા, આ મારું ઉપાસ્ય છે. એ બતાવનાર ઘણા છે, જ્ઞાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ, પણ ઉપકાર છે એ ઉપકારી ઉપાસ્ય ન બને. ઉપાસ્ય તમારું સિદ્ધપદ છે, ઉપાસ્ય મારું શુદ્ધ આત્મા, શુદ્ધ ચેતના છે, પૂર્ણ નિર્વિકલ્પ એવી શુદ્ધ ચેતના સ્વરૂપ છે, આ મારું ઉપાસ્ય છે. અને એ ઉપાસ્ય તો એ ઉપાસ્ય પદને પામેલા એ જ મારા ઉપાસ્ય છે. અને ઉપકારી તો ભૂમિકાએ ભૂમિકાએ બદલાય. હું સ્કૂલમાં જતો હોઉં તો ટીચર મારા ઉપકારી છે, મને 12મા ધોરણમાં સારામાં સારું મારું કેરિયર બંધાણું, ટીચર મારા ઉપકારી છે. મને એન્જિનિયરિંગમાં, મેડિકલમાં જોઈતું ત્યાં પ્રવેશ મળ્યો એ આ શિક્ષકે મને બહુ સારી રીતે ભણાવ્યો, મારા ઉપકારી છે. કોલેજની અંદર એ પ્રોફેસર મારા ઉપકારી છે, મને થોડી નિપુણતા આપી, વ્યવહાર દ્રષ્ટિ આપી વગેરે વગેરે, મારા ઉપકારી છે. હવે બદલાણો, સ્કૂલનો માસ્તર ગયો, કોલેજનો પ્રોફેસર આવ્યો, ત્યાર પછી હું જ્યાં કામ કરતો હતો મારા શેઠે મને ઘણી ઘણી શિખામણ આપી, એની પાસેથી હું ઘણું શીખ્યો, ઘણું જાણવા જેવું હતું. જેની નીચે હું કામ કરતો હતો એ અધિકારી બોસ, એ પણ બધા ઉપકારી છે. એમાંથી પછી સંસારના કેટલાય કાર્યો પ્રસંગોની અંદર મૂંઝાતો હતો અને કોઈ મિત્રોએ આવીને, સંબંધીઓએ મારો હાથ ઝાલી અને મને એમાંથી પણ પાર ઉતાર્યો. ગમે તેટલો હોય તો એમ કે સાહેબ જુઓ ને, દીકરી મોટી થઈ છે, એવો મૂંઝાણો છું, કેમ કે હવે અત્યાર સુધી જીવનભર સુધી ધંધામાં એટલો બધો ગળાડૂબ છે કે આ સંસારના પ્રસંગમાં એની મૂંઝવણનો કોઈ પાર નથી. તો એને કોઈક વળી પાછો કોઈક સંબંધી મિત્ર બને કે લે હું તને મદદ કરું અને એમાંથી પાર ઉતારે અને સારું ઠેકાણું મળે, મારે બહુ ઉપકારી છો. કેમ કે મારું ગમે એટલું નોલેજ હતું પણ આ બાબતમાં મારી ચાંચ ડૂબતી નથી, કાંઈ ખબર ન પડે શું કરવું. હવે વર્ષો વીતી જાય તો આમને મરી જાય પોતે અને પોતાની ચતુરાઈ પોતાની પાસે જ રહે. તો એ ઉપકારી છે, ઉપકારી ભૂમિકાએ ભૂમિકાએ બદલાતા જ જાય, જેવું કામ એવો ઉપકાર. અને એવો ઉપકારી બસ, એનું સૌના પ્રત્યેનું ઋણ અદા કરવું, સૌના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રાખવો. એમાં પછી ક્યાંક નિવૃત્તિ આવીને ઉભી રહે તો કોક વરી કે આ પ્રવૃત્તિમાં જા, આ વાંચન કર, આ કર્યું, એ મારા ઉપકારી છે. શિક્ષાગુરુ, દીક્ષાગુરુ, આ બધા ઉપકારી છે. પણ મારો ઉપાસ્ય, મારો ઉપાસ્ય તો મારું પોતાનું નિજ પદ અને એ જે કર્યું છે એ સિદ્ધ પરમાત્મા, અરિયંત પરમાત્મા, અરિયંત અને સિદ્ધ આચાર્ય સુધી બધા ઉપકારી છે. અને અરિયંત પણ એક અપેક્ષાએ સિદ્ધ પદના ઉપકારી છે. કૃપાળુ દેવે લખ્યું છે કે એણે સિદ્ધ પદ ઓળખાવ્યું છે અને માર્ગ એણે બતાવ્યો છે. માર્ગની પૂર્ણતા બતાવનાર કોઈ હોય તો અરિયંત છે, તો એ પણ ઉપકારીમાં ગણ્યા છે જૈન દર્શનમાં, સીધું ઉપકારી નથી, ઉપાસ્ય છે, સીધ ઉપકારી નથી. તો આ શ્રેણી સુધી, અરિયંત શ્રેણી સુધી બધા ઉપકારી છે. પણ ઉપકારીને ઉપાસ્ય માને ને ગાંડો થઈને મંડે, ઓળઘોળ થઈને ઊંધો પડે, શું પરિણામ આવે? પકડાતું નથી. કેટલાક જીવોની દયા, આ દયા તો સાવ બસ બીજાનું કલ્યાણ કરે, બીજાનું આમ થાય તેમ થાય છે, આ બધી દયા કેટલીક વાર ભ્રામક હોય છે. લોકો પોતાનું કાર્ય સિદ્ધ કરવા આવતા હોય, મતલબથી આવતા હોય, અને આ એમ સમજે કે હું બધા ઉપર ઘણી દયા કરું છું. લોકો પોતાનું મતલબ સાધવા આવતા હોય અને આ જીવને ભ્રાંતિ થાય અને એમાં એને આવો દયાભાવ આવે, આ દયાભાવ છે એ મિથ્યા છે. જેમ સમતા મિથ્યા હોય ને, વેપારીની સમતા, ગરાગનું ગમે તેમ બોલવું હોય તો પણ મિથ્યા, ગરાગની સાથે આવેલો છોકરો તોફાન કરતો હોય ને તો પણ એની સમતા કેવી મિથ્યા. શું કામ? કે આ પૈસા દઈને જવાનો છે, 5 રૂપિયાનું નુકસાન થાય તો સહન કરી લેશો, ગ્લાસ ફોડ્યો ફૂટ્યો બહુ સારું, કાંઈ વાંધો નહીં, બાળક છે ને બિચારો. પણ એ ગરાગ ન હોત તો અને બીજાનું બાળક હોત તો તમાચો મારીને એને નીચે ઉતારી દીધું દુકાનની, તોફાન કરો સાલા અહીંયા. આ બધા મતલબ સાધવા આવે છે અને આને દયાનો ભાવ થાય છે. મિથ્યા દયા, મિથ્યા સમતા, જીવોની દયાનો, ઉપકારનો અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે. સ્વાર્થ, તારે તો તારું જે કંઈ કરવાનું છે, નિજ આત્માનું કલ્યાણ કરવાનું છે, એનો ભંગ કરવા જેવું થાય છે. તો આ બધા ગળચવા ચાવસ કે સર્વસંગ પરિત્યાગ કરીને હું તો પ્રેમભાવથી સંસારની અંદર આ બધું કરું છું, એમાં તારો ભંગ કરવા જેવું થાય છે. એવું વિચારીને જો દયા ઉપકાર આદિને કારણે આવા બધા બહાનાબાજી જેને કહીએ, સમાધાન વૃત્તિ જેને કહીએ, એને કારણે કંઈ પ્રેમ દશા રાખે સંસાર પ્રત્યે, તો સંસાર તો 2 પ્રકારથી પ્રવાહે છે, પ્રેમથી એને, તો પ્રેમ રાખવાથી સંસાર મટી જતો નથી. કેટલી વાત મૂકી છે અહીંયા, રાગ શબ્દ મૂકી શકાત, રાગ ને દ્વેષ જ મુકાય, બધી જગ્યાએ એ જ આવે છે. આ એક પત્ર એવો છે સૌભાગભાઈને, આ સૂક્ષ્મતા દર્શાવી છે કે સંસાર તો પ્રેમ અને દ્વેષ બેથી ચાલે. તમે સંસારના આયોજન પ્રયોજન પ્રત્યે દ્વેષ કરવામાં હોશિયાર છો અને ત્યારે મિથ્યા પ્રેમ કરશો પછી અધ્યાત્મ પ્રત્યે, કે મને તો મંદિર બહુ વાલું, મને તો ઠાકોરજી વાલા ને, મને તો આ ગુરુ વાલા ને, આમ કરીને આ મને તો રાતને દી સપનામાં બધા હેલા કરશે. આ બધી પ્રેમ દશા છે એ સંસારની છે, સર્વસંગ પરિત્યાગની નથી. અને પ્રેમ દશાથી વિરક્ત થયા વિના એ દ્વેષ દશાથી વિરક્ત થતો નથી. એટલે કહે છે વિરક્ત એટલા માટે થતો નથી કે પ્રેમ દશા સમાપ્ત કરે તો એને ફરી નવી ગતિ જ પ્રાપ્ત થાય, નવો દેહ જ પ્રાપ્ત થાય, નવા સંબંધ જ પ્રાપ્ત થાય, બીજું શું થાય. જેની સાથે દ્વેષ દશા કરી છે, પ્રેમ દશા વિના દ્વેષ દશા છૂટતી નથી, તો એ દ્વેષ દશા સાથે મર્યો હોય તો બીજા ભાવમાં ચૂકવવાના જ છે ને બધા. તો ખરેખર તો સંબંધની અંદર એ બંને માંથી પર થઈને અનાસક્ત અવસ્થા, અનાસક્ત અવસ્થામાં દ્વેષ પણ નથી, રાગ પણ નથી, પ્રેમ પણ નથી, દ્વેષ પણ નથી, મિત્રતા નથી, શત્રુતા નથી. આત્માનો વિશેષ ભાવ ગમા અણગમાનો, પ્રીતિ અપ્રીતિનો, રતિ અરતિનો, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનો એક પણ નથી. સર્વત્ર સમત્વ ભાવ છે, સમતા છે, સાચી સમતા. સમત્વ ભાવની એવી ઉદાસીનતા કે એમાં રાગ નથી, દ્વેષ નથી, જે છે તે સ્વીકાર્ય છે. તો એ ઉપકારાદી કંઈ પ્રેમ દશા રાખતા ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ, ક્લેશ થવો ન જોઈએ. પણ આ તો કાંઈ પાછું થયા વિના, ક્લેશના પરિણામ ચાલુ છે તો સમત્વ કેવું, સમતા કેવી. તો જો વિવેકી હોય, કોઈ એવું જબર વ્યક્તિત્વ હોય પુરુષ હોય, અને જે માત્ર જેને કહીએ કે પૂર્વ કર્મના કારણે જ એનો ત્યાગ અટક્યો છે, સર્વસંગ પરિત્યાગ થઈ શક્યો નથી, તો પણ એ જો આવું વિવેકી હોય તો એ પ્રેમ દશા રાખતા ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ, અને ક્લેશ ન થવો જોઈએ. ક્લેશના અંકુર પરિણામ પણ આવે તો પણ એ એની આત્માની શાંતિને બાધક છે, સંસાર નિવૃત્ત થતો નથી. ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો, વિશેષ વિચાર તેનો એટલે સંસારથી નિવૃત્ત થવાનો વિચાર કયા પ્રકારે કરવો. પરમ કૃપાળુ દેવની દશા સ્વયં લખી છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, લેવા દેવાની કડાકૂટ નથી. મોહની સ્પૃહા, મોક્ષની સ્પૃહા પણ ચાલી ગઈ છે. એ પણ ઈચ્છે છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગંજ. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ, ત્યારે પ્રેમ સંબંધ પણ રહ્યા હોય સંસાર પ્રત્યેના ક્યાંક, એનું બંધન પણ અમારે આ તીક્ષ્ણ બંધન છે, એ પણ છેદવું છે, છોડવું છે. કેમ કે મહત્પુરુષના પંથે જવું છે અને મહત્પુરુષના પંથની અંદર આ પ્રેમ અને દ્વેષના સંબંધોની કઈ જગ્યા નથી, અવકાશ નથી. એ કેવળ વિતરાગતા છે અને એ વિતરાગતા કોઈ કન્ડિશનલ નથી, પૂર્ણ છે. કોઈ વિકલ્પ સાથેની નથી, નિર્વિકલ્પતા છે. વિતરાગતા અને નિર્વિકલ્પતા એટલે જ સર્વજ્ઞતા. જો વસ્તુને બરોબર તત્વનો ખ્યાલ ન કરી શકીએ, વિચારીએ નહીં, મનન ચિંતન કરીને, તો તત્વદ્રષ્ટિ જીવમાં આવે નહીં, પરમાર્થ દ્રષ્ટિ નો આવે તત્વ ન સમજાય ત્યાં સુધી. અને પરમાર્થ દ્રષ્ટિની વિના ગમે તે સાધના કરીએ, એ પરમાર્થની સાધના કેવી રીતે થાય? એને દ્રષ્ટિ તો નથી છે, પરમાર્થ દ્રષ્ટિ તો છે જ નહીં. આ પરમાર્થ દ્રષ્ટિ કીધી છે તો એને ત્યારે એનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો, કયા પ્રકારે કરવું, કેવી રીતે કરવું? તો કે હવે તીર્થંકરે વિચારી વિચારીને કર્યું છે, એનાથી વિશેષ વિચાર શું કરવું છે? આપણે જવાબ પેલા આપી દીધો છે, છતાં છેલ્લે પ્રશ્ન મૂક્યો છે, કારણ કે જીવ પાછો એમાંથી શોધી કાઢે કે મારે આમ કરવું. તો કે તીર્થંકર જેવાએ પણ વિચારી વિચારીને સર્વસંગ પરિત્યાગ કરવાથી જ આ સંસાર નિવૃત્ત થાય, બીજો કોઈ એનો ઉપાય છે નહીં. એટલે વિચારી વિચારીને પણ, શ્રી તીર્થંકર જેવાએ પણ સંસારના સંબંધોથી નિવર્તવું અને છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. એટલે અહીંયા કહે છે કે તો પછી વિશેષ વિચાર કયા પ્રકારે કરવો? તીર્થંકરોએ તો આ કર્યો છે, હવે એથી આગળનો વિચાર કરવાનો છે. અદ્ભુત વાત મૂકી છે. એટલે ઘણી વાર સમજ વિના કહેવાય કે આ શ્રીમદ રાજચંદ્રમાં સર્વસંગ પરિત્યાગની કોઈ વાત નથી. પણ વાંચે તો છે ને, વાંચવું જ નથી, નથી સાંભળવું, નથી સમજવું. સર્વસંગ પરિત્યાગની અહીંયા જે ઉત્કૃષ્ટ દશા આપી છે કે પરમાત્મા દશા પામેલા પુરુષને પણ સંસારનો ત્યાગ તો કીધો જ છે તીર્થંકરોએ, અને શ્રીમદજીએ એ માર્ગની ક્યાંય ઉપેક્ષા કરી નથી. અદ્ભુત વાત છે. એટલે અહીંયા આપણને પ્રેમ અને દ્વેષ એ બંને બંધનરૂપ છે, જો સંસાર સંબંધી હોય તો. એટલે એને સૂત્ર પ્રેમથી વિરક્ત થયા વિના, દ્વેષથી છૂટાય નહીં, અને પ્રેમથી વિરક્ત એ જ થઈ શકે જે આ સંસાર સંબંધનો ત્યાગ કરે. આ એનું સૂત્ર છે. આ સિવાય કઈ રીતે વિચાર્યું છે એ વિચારવામાં બીજો કોઈ વિચાર સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ એનાથી નિવર્તવું અને છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તો હવે બાકીના જીવો કયા ઉપાય કરીને? અને આ જ વાત 516માં મહાવીરની ગ્રસ્થચર્યા બતાવી એ પત્રમાં આપી છે. વિશેષ કે એ વ્યવસાય મહાવીર નિવૃત્ત થયા તો જગતના જીવો એ વ્યવસાય ચાલુ રાખી અને કયા પ્રકારે કલ્યાણ કરવા ઈચ્છે છે અમને સમજાવશો? સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.